એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદામાં આજે હું અનિતા પાદરિયા કલાપી એટલે કે સુરસિંહજી ગોહેલની કલમેથી કાશ્મીરના ડાલ સરોવરને પ્રવાસે લઈ જઈશ. સરોવર અથવા સ્વર્ગની અંદર દાખલ થયા, પાણી ઉપર કોમળ લીલા અને જરદવેલા, તેના કુમળા સુંદર અને પોપટિયા રંગના પાંદડા, કેટલીક જગાએ મખમલ જેવો દિસતો લીલો ચળકતો સેવાળ અને કમલના નાના ગોલ લીલા અને સુકાઈ ગયેલા સોનેરી રંગના અડાળીના આકારના પાનો છવાઈ ગયેલા હોય છે. તેઓ પર નાના મોટા લાંબા અને ગોલ ચળકતા આમ તેમ રડતા, ઘડીમાં મળી જતા અને ઘડીમાં છૂટા પડતા સુશોભિત જળબિંદુઓ આકાશપટના ખરતા તારાગણ અને અચલ ગૃહો જેવા ભાસે છે. આ પાણીના ટીપા અને આ પાન ઘણે દિવસે ઘેર આવતા ભાઈને વધાવવાને જેમ બેને સાચા મોતીથી સોનાના થાળ ભરી હાથમાં રાખ્યો હોય તેવા. વર્ષા ઋતુના અંધારા દિવસમાં કાળા ભીલોએ ઘીટ જંગલના મદમસ્ત વનગજોના ગણસ્થલમાં તરવારોના પ્રહાર કરી લોહીથી ખરડાઈ ગયેલી રકાબીઓમાં મુક્તાફળ કાઢી લીધા હોય તેવા, અથવા રાતે જોશભેર પડતા વરસાદના કણો જેવા વીજળીથી ચળકે છે તેવા નજરે પડે છે. તેઓના પર સૂર્યના કિરણો પડે છે, તેથી તેઓ યુદ્ધ કરતા પડેલા કોઈ પૃથ્વીપતિના જડાઓ કર્ણપલ્લવ અથવા શરદ ઋતુની ચાંદનીની રાત્રે શ્રીકૃષ્ણે કરેલી રાસક્રીડા સમાપ્ત થયા પછી તે જગાએ પડી રહેલા ગોપવધુઓના રત્નજડિત રત્નપ્રભાથી ભરાઈ ગયેલા ગાળાવાળા નુપુર જેવા દિશે છે. તેઓમાં સૂર્યના સેંકડો બિંબ પડે છે, તેથી પ્રલય સમયના બ્રહ્માંડ જેવા ભાસે છે. હલેસાથી પાણીની શીતલ ફરફર ઉડે છે અને તેમાં સૂર્યનો તડકો પડવાથી આમ તેમ દોડતા, ઘડીમાં દ્રષ્ટિમાં પડતા અને ઘડીમાં અદૃશ્ય થઈ જતા વિચિત્ર આકારના અનેક ઇન્દ્રધનુષ્યો રચાય છે. આથી આ સરોવર પંચરત્નની અખૂટ ખાણ દેવદાનવોને મંથન કર્યા પહેલાંના 14 રત્નથી અલંકૃત રત્નાકર અથવા વસંત જેવું દિશે છે. આ અલૌકિક તળાવની એક બાજુએ હલતા અને સ્થિર ગાઢા કાળા વાદળોથી કેટલાક ભાગમાં છવાયેલા બરફથી ઢંકાયેલા ગંધકના રંગવાળા નાની મોટી પાણીની ધારથી હાલતા દિસતા છરેરા ઊંડી કોતરો વૃક્ષઘટા અને ધુમ્મસથી ભયાનક અંધારી અને વધારે ઊંડી દેખાતી ગુહાવાળી ટેકરીઓવાળા આકાશને ટેકો દેતા પર્વતો આવી રહેલા છે. આ ભવ્ય મહાન ડુંગરો પરના બરફ પર કેટલીક જગાએ સૂર્યના ઉજ્જવળ કિરણ પડવાથી તેઓ ચાંદીના પતરાથી ઢંકાયેલ હોય, કાચથી છવાયેલા હોય, અથવા જાણે કેમ અનેક ચંદ્રવાળા અનેક રૂપ પ્રકટ કરેલ મહાદેવના કપાલ હોય તેવા દિશે છે. આ તડકો ક્ષણે ક્ષણે વધારે ઓછા ચળકાટવાળો થયા કરે છે અને તેથી બરફના રંગ પડે પડે બદલાયા કરે છે. બીજી બાજુએ કિનારા પર સુંદર નીલા સોટા જેવા લાંબા સફેદાના લાલ પાંદડાવાળા સુવર્ણમય દિસતા ભમરડાના આકારના મનોરંજક ચિનારા અને એવા જ બીજા અતિ સુંદર વિવિધ પ્રકારના વૃક્ષોની એકલ છાયા આપતી કુંજોથી સુશોભિત બગીચા શોભી રહ્યા છે તેઓની ઉપર તોડાઈ રહેલા, પાછળ ઊભા રહી ચોકી કરતા, દ્રષ્ટિ મર્યાદા સુધી દિસતી નાટકશાળાની બેઠકો જેવા, દ્રષ્ટિને ખેંચી લેતી ટેકરીઓવાળા, બીજી બાજુના ડુંગરો સાથે જોડાઈ જઈ તળાવની આસપાસ કિલ્લો કરી દેતા પર્વતો પડેલા, એક ખૂણા પરના શિખર પર ગરુડ જેવું શંકરાચાર્યનું મંદિર અથવા તખ્તે સુલેમાન નજરે પડે છે. કિનારા પર ચોતરફ આવી રહેલા આ દેખાવોનું ચંદ્ર જેવા શીતલ, સ્ફટિકમણી જેવા સ્વચ્છ અને કાચ જેવા પારદર્શક જલમાં પ્રતિબિંબ પડે છે, જેથી આ પ્રદેશની રમણીયતા બેવડાય છે. આ બિંબને જો કે હંમેશા પાણીમાં જ રહેવાનું છે, તો પણ જલની શીતલતાથી તે કોઈ કોઈ વખતે જરા ધ્રુજ્યા કરે છે. કેટલેક સ્થાને આ જલના વિશાળ દર્પણ પર લીલી લૂઈ પથરાયેલી છે. જો આ જગત પર કોઈ સ્થળ મહાશ્વેતાનું અછોદ સરોવર હોય તો તે આ જ છે. આવા અદ્વિતીય દર્શનીય વસ્તુઓમાં ઉત્તમ પ્રદેશમાં અમારી કિસ્તી ધીમે ધીમે ચાલી કિનારા પાસે આવી પહોંચી. આ કિસ્તી તે જ વિમાન અને આ ડાલ તે જ સ્વર્ગ. ઓહ દેવ, આહા, એ પણ એક સમય હતો. કિસ્તી ઊભી રહી એટલે અમે ઊભા થયા અને નીચે ઉતર્યા. પહેલાં અમારે ચશ્મેશાહી, જે કિનારાથી આશરે 1.25 માઇલ દૂર છે, ત્યાં જવાનું હતું. દ્રાક્ષના વેલાઓની અંદર નાની સડક પર આડા અવળા અમે ચાલવા લાગ્યા. ટાઢ ઉડી ગઈ, ડગલા ઉતર્યા, અગાડી ચાલ્યા. જમણી બાજુએ એક નાના ડુંગર પર પરીમહેલ, જ્યાં જહાંગીર કોઈ કોઈ વખતે નૂરજહાં સાથે આનંદમાં દિવસ ગુજારતો હતો, તે નજરે પડ્યો. તે હાલ ખંડેર જેવો દેખાય છે. અમે ત્યાં ગયા નહીં, પણ સડક પર ઊભા રહી દૂરબીનથી જ તેના દર્શન કરી અગાડી વધ્યા. અર્ધી કલાકમાં ચશ્મેશાહી પહોંચી ગયા. શાહજહાંનો ચણાવેલો એક નાજુક બંગલો અહીં છે, તેની અંદર ગયા. અહીં પર્વત પરથી પાણીનું એક ઝરણ આવે છે. આ ઝરણને અટકાવવાથી પાણી ફુવારામાં ચડે છે. બંગલાના એક ખૂણા પાસે એક શીતલ જલનો ચશ્મો છે. આ પાણી ઘણું જ સ્વાદિષ્ટ અને ઠંડુ છે. મને તરસ નહોતી લાગી, નહીં તો ખરેખાત ધરાઈ ધરાઈને તે પાણી પીત. તો પણ સૌએ એ પર્વતનું ચરણામૃત અથવા ચશ્માની પ્રસાદી લીધી. આ બાગ જોકે હાલ પડતીમાં છે, તો પણ ઘણો સુંદર છે. તો જહાંગીરના વખતમાં તેની ખૂબી કેવી હશે? આ જગાએ કડીના રહીશ બાબુ કાળીદાસે અમારે માટે 4 ટટ્ટુ અને 1 ખચ્ચર તૈયાર રાખ્યા હતા. બાબુ કાળીદાસની સાથે અમારી મુલાકાત 2 તારીખે થઈ હતી. તળાવની વચમાં 2 તરતા ટાપુ છે એમ અમે સાંભળ્યું હતું, તેથી તે જોવાની જિજ્ઞાસાથી ઘોડા અને ખચ્ચરને નશાદ બાગ મોકલી આપી કિસ્તીમાં બેસી તે આશ્ચર્યકારક અસાધારણ ભેટ તરફ ચાલ્યા. ટાપુની પાસે જઈ તપાસી જોતા માલુમ પડ્યું કે આ તરતા ટાપુ નથી, પણ માત્ર ટાપુ જ છે. તેને છોડી નસીદ બાગ તરફ અમે ચાલ્યા. થોડા વખતમાં ત્યાં પહોંચી ગયા. અહીં પણ એક નાનો બંગલો છે અને ફુવારાની ગોઠવણ પણ સારી છે. બાગનો દેખાવ સાધારણ છે. નસીદ બાગ જલ્દી છોડી ટટ્ટુ પર અસવાર થઈ શાલેમહાર બાગ તરફ ઝડપથી ચાલવા લાગ્યા. કિસ્તીઓ પણ ત્યાં મોકલી આપી. અમે જે ટટ્ટુ પર બેઠા હતા તે કાશ્મીરી હતા. આ ટટ્ટુ કદમાં નાના પણ મજબૂત હોય છે. ડુંગર પર ઝડપથી અને સંભાળ રાખી ચડી જાય છે. ખચ્ચર પર રૂપશંકરભાઈ, જે કુમાર શ્રી ગીગાભાઈ સાથે આવ્યા છે, તે બેઠા હતા. ખચ્ચરને આ ઘોડા સાથે દોડતા ઘણી મુશ્કેલી પડતી હતી અને વારંવાર અટકતું હતું. તો પણ સોટીથી જરા શિખામણ આપવામાં આવતી ત્યારે દોડવા લાગતું હતું. આ પણ એક નવું વિમાન. આહા, આ ઝાડનું પ્રતિબિંબ તળાવમાં કેવું મનહર દિસે છે. આ વાદળાનો રંગ કેવો વિચિત્ર દેખાય છે. જુઓ જુઓ, ત્યાં તે ટેકરી પરના બરફનો રંગ વાદળું ખસી જવાથી એકદમ કેવો બદલાઈ ગયો. જમણા હાથ તરફના ડુંગર પર જુઓ તો ખરા, કેવા વિચિત્ર આકારનું વાદળ છવરાઈ ગયું છે. અને ત્યાં પણ કેવા નાના નાના વાદળા દોડાદોડ કરે છે. આવી આવી આનંદની વાતો કરતા કરતા કલઈના પતરાના બનાવેલા એક દરવાજાની પાસે અમે આવી પહોંચ્યા. આ દરવાજો શાલેમહાર બાગનો હતો. આ બાગની આસપાસ એક દિવાલ હતી, તેની અંદર અમે ગયા. અગાડી જોયેલા બાગ જેવો જ આ બાગનો દેખાવ છે. અમે સાંભળ્યું હતું કે અહીં શાહજહાંનું એક ઘણું સારું તખ્ત છે. માળીને તે બતાવવા કહ્યું. તે અમને એક સુંદર બંગલામાં લઈ ગયો, પણ તખ્ત અમે ક્યાંય જોયું નહીં. માળીને પૂછતા માલુમ પડ્યું કે આ બંગલો તે જ તખ્ત કહેવાય છે. આ બાગમાં આમ તેમ ફરી અમે બહાર નીકળ્યા અને ટટ્ટુ પર બેસી કિસ્તી તરફ ચાલ્યા. આ બાગના દરવાજા સુધી એક નહેર ખોદેલી છે, પણ તેમાં માત્ર વસંત ઋતુમાં જ પાણી રહે છે. વસંતમાં પાણી દરેક જગાએ વધારે હોય છે, કેમ કે તે વખતે પર્વત પરના બરફ પીગળે છે. આ સુકાઈ ગયેલી નહેરની બંને બાજુએ ચિનારના ઝાડની સિદ્ધિહાર છે. આ વૃક્ષોની સુંદર ઘટા નીચે અમે ઘોડાને દોડાવતા ચો તરફ આવેલ ખૂબસૂરત દેખાવો પર નજર ફેરવતા ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા એટલે કિસ્તી ચાલી શકે તેટલું પાણી આવ્યું. અહીં અમારી કિસ્તીઓ તૈયાર હતી, તેથી ઘોડા પરથી ઉતરી તેઓને બાબુ કાળીદાસને ઘેર લઈ જવા ખાસદારોને કહી કિસ્તીમાં બેઠા ને નસીમબાગ તરફ ચાલ્યા. પાણી પર કમલ અને લુઈ એટલા ઘી ચૂકેલા છે કે માણસો તેના પર ધૂળ પાથરી ચીભડા અને એવી બીજી વનસ્પતિ વાવે છે. આ પ્રદેશ જમીન જેવો દેખાય છે, પણ જો કોઈ માણસ અજાણતા તે ઉપર ઉતરે તો બૂડી જાય અને વેલાઓમાં એવો ગૂંચવાય જાય કે પાછો બહાર નીકળી કે તરી શકે નહીં. આ તરતી ત્રિશંકુના સ્વર્ગ જેવી જમીનની અંદર નાની કિસ્તી ચાલી શકે તેવી ગલીઓ રાખેલી છે. કમલના પાન, લીલી લુઈ, તે પર ઉગેલી વનસ્પતિ, ધૂળના ક્યારા અને પાણીની સડકો અતિશય સુશોભિત અને રમ્ય ભાસે છે. નસીમબાગ નજદીક આવી ગયો, પણ સાંજ પડી જવા આવી અને અમારો ઉતારો દૂર હતો, તેથી અમે તે બાગ દૂરથી જ જોઈ લીધો, અંદર ગયા નહીં. આ બાગ તળાવના એક કિનારા પર આવેલો છે, તેથી તળાવમાંથી દેખાવ ઘણો સુંદર દેખાય છે, પણ બગીચાની અંદર ગયા પછી તે ખૂબી નજરે પડતી નથી. સૂર્ય પશ્ચિમમાં અધોગતિ લેવા લાગ્યો, સંધ્યા રાગ ખીલી નીકળ્યો. પૃથ્વી, આકાશ, પાણી અને વિશેષ કરીને પશ્ચિમ દિશાનું મુખ લાલચોળ થઈ ગયા. સૂર્યદેવતાના તપાવેલા સુવર્ણના રેશા જેવા કિરણો લાંબા થઈ પૃથ્વીના પશ્ચિમ છેડાને સ્પર્શ કરવા લાગ્યા. જલમાં પડતા વૃક્ષાદિના પ્રતિબિંબ ભૂસાઈ જવા લાગ્યા. ઝાડઘટામાં નાના ચકલા ચીચી કરવા લાગી ગયા. કાગડાના ટોળા કઠોર છતાં તે વખતે આનંદકારી લાગતા ક્રોચ શબ્દો કરતા જુદી જુદી દિશામાં ઉડી જતા નજરે પડતા હતા. થોડી વારમાં તો આ સુંદર દેખાવ અને આ મધુર અવાજ દેખાતા અને સંભળાતા બંધ પડ્યા. સૂર્યબિંબ અદૃશ્ય થઈ ગયું. નાના છોડ, કુમળી વેલી અને મહાન વૃક્ષો એકબીજા સાથે મળી જતા હોય, એકરૂપ થઈ જતા હોય, કાળા પડી જતા હોય અને દિશાઓ વિસ્તાર પામતી હોય તેવું ભાસવા લાગ્યું. ઋષિઓ ચારે દિશામાં હોમ કરતા હોય અને વેદીઓમાંથી ધુમાડાના ગોટા ઊંચા ચડતા હોય, બીજા જન્મે જયે સર્પકુલનો નાશ કરવા યજ્ઞ આરંભાયો હોય અને તેથી જાણે ચોતરફ આકાશમાંથી કાળા સર્પનો વરસાદ પડતો હોય, કાળા વેલા જાણે એકદમ પૃથ્વીમાંથી નીસરી ઘૂમટ જેવા આકાશ પર ચારેક ઓર ચડી જતા હોય, પૃથ્વીને ઘેરી લેવા કલીનું કાળું લશ્કર જાણે આવતું હોય, અથવા ભૂમિના પર્યંત ભાગો જાણે મહાપ્રલયના જળમાં ડૂબી જતા હોય તેમ અંધારું વ્યાપવા લાગ્યું. નાના મોટા તારા સતેજ થયા અને અંધારાને મદદ આપતા ધુમ્મસમાં ચળકવા લાગ્યા. આકાશ પાસે આવવા લાગ્યું. આગિયા અહીં તહીં ચળકવા લાગ્યા. ઠંડી પડવા લાગી, તેથી અમે ગરમ કપડાં પહેરી કિસ્તીમાં બેસી ગયા. માંજી લોકા ગગરીમાં કોલસા ભરવા લાગ્યા. રાતના આશરે 8 વાગે ઉતારે પહોંચ્યા. વાડું કર્યું અને સઘળીમાં લાકડા સળગાવી બિછાનામાં સૂતા સૂતા હું વિચાર કરતો હતો કે કાશ્મીરમાં જ ઈશ્વરની રમણીય રચનાનો વરસાદ વરસી ગયો છે. વળી હિન્દુસ્તાન આવા સુંદર સ્થળોનો માલિક હોવાથી કેવો ભાગ્યશાળી કહેવાય. વિંધ્યાટીવતીનો પ્રદેશ પણ કાંઈ ઓછી ખૂબીવાળો ગણાતો નથી અને ભવભૂતિ, કાલિદાસ આદિ કવિઓની અગાધ કલ્પનાશક્તિનું પણ આ જ સૃષ્ટિ સૌંદર્ય મૂળ કારણ છે. પણ અતિશય થવાથી કઈ વસ્તુ હાનિ કરતી નથી. આ દેખાવો આનંદની સાથે દુઃખ દેનાર પણ ક્યાં ઓછા થયા છે? આર્યવર્તમાં કુદરતની અતિશય ભવ્ય લીલાથી માણસોની કલ્પનાશક્તિ અતિશય વધી ગઈ અને તેથી ખરી વિચારશક્તિની ખામી રહી ગઈ અને માણસો વહેમીલા થઈ ગયા. કાલીના બલિદાન અર્થે હજારો માણસના જીવ ગયા છે. પિતૃપીડા અને ભૂતપલિત થી સેંકડો માણસો રીબાય છે. આવતા જન્મમાં સુખી થવા માટે કાશીમાં કરવત મેલાવી, ગિરનાર પર ભૈરવ જપ ખાઈ, હિમાલયમાં ગળી કમલપૂજા અને એવા અનેક પ્રકારે કરોડો અજ્ઞાની અને વહેમી આર્યબંધુઓએ કમકમાટી ઉત્પન્ન કરે તેવી રીતે આત્મઘાત કરેલા છે. કુદરત સામે બાથ ભીડવા શક્તિમાન ન હોવાથી હજારો જળ વસ્તુઓને ઈશ્વરપદ આપેલ છે, દેવ બનાવેલ છે અને પૂંજેલ છે. પરબ્રહ્મની કૃપાથી તે ધુનન હવે મગજમાંથી દૂર થવા લાગી છે, તો પણ દ્રઢ આગ્રહથી હિંમત રાખી એક કાર્ય પાછળ મંડ્યા રહેવું એ બ્રિટનોની ખાસિયત હજી હિન્દુ ભાઈઓથી ઘણી દૂર રહેલી છે. અલબત્ત ક્યાંય ક્યાંય આ ગુણ પણ ચમત્કારો બતાવે છે, પણ તે મહાગુણ સર્વવ્યાપક ક્યારે થશે? હજી ઘણી વાર છે તેમાં આર્યબંધુઓનો દોષ નથી. જ્યારે જ્ઞાન વહેમને દૂર કરશે ત્યારે એની મેળે બધા સારાવાના થશે. હવે તો વિદ્યાની સાથે ગાઢ પ્રેમ બાંધવો જોઈએ, એ શસ્ત્ર ક્યાંય છૂપું રહે તેવું નથી. સૂર્ય ઉગ્યો એટલે અજવાળું થવાનું જ અને ધુમ્મસ ઉડી જવાનું. અસ્તું.